આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. ફરીથી એક વાર હું તમારો આ ન્યાય અધિસોના પુસ્તકના અભ્યાસમાં આવકાર કરું છું. આજનો આપણો વિષય જે છે તે તો ન્યાય અધિસોનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય, અને લગભગ જ્યારે આપણે છેલ્લો અભ્યાસ પૂરો કર્યો ત્યારે પહેલી 10 કલમ આપણે જોઈ હતી. હવે આપણે તે અધ્યાયમાં આગળ વધીશું. આગળ જઈએ તે પહેલાં તમારી થોડી યાદદાસ્ત તાજી કરાવવા માગું છું. આપણે જે પુસ્તકમાં છે, જેમ જેમ આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં આગળ વધીએ છીએ ત્યાં આપણે જોઈશું કે ઈશ્વરના લોકોનું આત્મિક પતન, સતત તેઓનું આત્મિક પતન, અને જેમ જેમ આગળ વધીશું તેમ તે પતન વધારે ને વધારે ઊંડું થતું જશે. હવે જ્યારે આપણે આત્મિક પતનની વાત કરીએ, જ્યારે આપણે એમ કહીએ કે આપણે પાપમાં કોઈ પડ્યું છે, સામાન્ય રીતે એવો વાક્ય ઉપયોગ કરીએ છીએ. પણ કોઈ પણ પતન, કોઈ પણ પાપ જે છે તેમાં આપણે અચાનક રીતે પડી જતા નથી, એક ધીમી પ્રક્રિયા છે. નો વન ફોલ્સ ઇન ટુ સિન. આપણે ધીરે ધીરે એક એક ડગલે પાપ તરફ વધીએ છીએ અને આપણે ખબર પડે તે પહેલાં એ પાપની દુનિયામાં રચ્યા પચ્યા થઈ ગયા હોઈએ છીએ. આપણે જ્યારે આ જોઈશું ન્યાયાધીશોનું પુસ્તક તો શીખીશું કે, અને ગયા અભ્યાસમાં આપણે થોડું જોયું પણ ખરું કે આ જે યહૂદી લોકો હતા તેઓ, તેમની પર દુશ્મનો ધસી નતા આવ્યા, પણ તેમના જીવનમાં ધીરે ધીરે દુશ્મનો સાથેના નાના નાના સમાધાનોએ તેમને વિનાશના માર્ગે ધકેલી દીધા. અને અમારા અને તમારા જીવનમાં પણ આવું જ કંઈક થાય છે. હંમેશા આ જ રીતે પાપનો પ્રવેશ થાય છે અને આપણે ખબર પડે તે પહેલાં આપણે પાપમાં પડી ગયા હોય છે, પ્રભુથી દૂર જતા રહ્યા હોય છે. યાદ ગયા અભ્યાસમાં આપણે જોયું હતું તે પ્રમાણે પહેલાં જે પહેલી જે પાંચ કલમ છે બીજા અધ્યાયની, તે આપણને યહૂદી લોકોનું જે અઆજ્ઞાંકિતપણું હતું, તેઓ કેવી રીતે પ્રભુથી દૂર ગયા તે વિશે આપણે શીખ્યા હતા. ગિલગાલનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે યહોશુઆએ વચનના દેશમાં પ્રવેશ કર્યો એ ગિલગાલનું જે મહત્ત્વ છે તે વિશે આપણે શીખ્યા હતા. ફરીથી એકવાર તમને ત્રીજી કલમ જે ઘણી મહત્ત્વની છે તે યાદ દેવડાવવા માગું છું. ત્યાં લખવામાં આવ્યું છે કે તમે મારા કરારનો ભંગ કર્યો છે, તેથી હું તમને કહું છું કે હવે હું આ લોકોને તમારી આગળથી હાંકી કાઢીશ નહીં. તેઓ તમારી કૂખોમાં કાંટાની જેમ ભોકાશે અને તેઓના દેવો તમને સતત શત્રુઓની જેમ ફસાવશે. કારણ કે તેઓ પ્રભુને ભૂલી ગયા, કારણ કે તેઓ એ પ્રભુની આજ્ઞાને ધિક્કારી, ગણકારી નહીં, તેના પરિણામ રૂપે તેમણે જે કરાર ભંગ કર્યો તે લઈને તેના પરિણામ શું આવશે તે આપણે ત્રીજી કલમમાં જોયું હતું, વિગતવાર જોયું હતું. બહુ સમય હું એમ એ તરફ લઈશ નહીં. આગળ વધ્યા જ્યારે આપણે 6-10 કલમ જોઈએ તો એ આપણને જોવા મળે છે કે તેઓ હવે અન્ય દેવદેવીઓની પાછળ ભાગી રહ્યા છે. યહૂદી લોકોએ અન્ય દેવદેવીઓનો સ્વીકાર કર્યો છે, તેઓની પૂજા કરે છે અને યહોવાએ તેમની માટે જે કર્યું હતું તે સર્વ ભૂલી ગયા છે. અહીંયા આપણે જોયું તે પ્રમાણે યહોશુઆ કેવી રીતે મરી ગયો તેનું બી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને 10મી કલમમાં આપણે આ પ્રમાણે વાંચ્યું હતું કે તેના પછી આખી પેઢી ગુજરી ગઈ, બીજી પેઢી આવી, તેને ન હતી યહોવાની ખબર કે ન હતી ઇસરાયલીઓ માટે તેણે કરેલા ઉમદા કાર્યોની ખબર. જ્યારે આપણે સતત પ્રભુથી દૂર રહીએ છીએ ત્યારે તેની અસર, અને આજે આપણે ખાસ કરીને એ વાત શીખવાના છે કે એની અસર જે આવનાર પેઢી છે તેની પર પડે છે. અને આપણે ઘણી વખત જ્યારે નિર્ગમનનું પુસ્તક તેનો 20મા અધ્યાયમાં જ્યાં 10 આજ્ઞાઓ આપવામાં આવી છે તે જ્યારે આપણે શીખીએ છીએ તો એક જાતનું ખોટું શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં લખવામાં આવ્યું છે કે તમારે પેઢી દર પેઢી જે આશીર્વાદ રહેશે, પેઢી દર પેઢી જે શ્રાપ રહેશે. અમુક વખત એ પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવે છે કે જે બાપનું કે એક પેઢીનું જે પાપ છે તે છોકરાઓની પેઢી ભોગવશે, પણ તેનો અર્થ એ થતો નથી. જ્યારે જે આગેવાન છે, જે આપણે અહીંયા ન્યાયાધીશોના પુસ્તકમાં જોઈ રહ્યા છે કે જ્યારે આગેવાનો તેમને આપેલી જવાબદારીમાં નિષ્ફળ રહે છે, જે શીખવવાનું છે તે શીખવતા નથી, તો તેની અસર ઘણી પેઢી સુધી રહે છે. કારણ કે બાઇબલ પવિત્ર શાસ્ત્ર આ બાબત આપણને બહુ સ્પષ્ટ રીતે હઝિકિયલનું પુસ્તક અને તેના 18મા અધ્યાયમાં શીખાડે છે કે દરેક વ્યક્તિ પોતાના જ પાપની સજા ભેગવે છે. એટલે કોઈએ કદાચ તમને એવું કીધું હોય કે ભાઈ તારા પિતાએ આ કર્યું છે તેનું તારે ભોગવવું પડશે, તો એ પવિત્ર શાસ્ત્રમાં કોઈ જગ્યાએ જોવા મળતું નથી. પણ જ્યારે આપણા જે વડીલો છે, આપણા જે મા બાપ છે, જે આ આજની જે પેઢી છે, જ્યારે આપણે પ્રભુને ભૂલી જઈએ છીએ, આપણે બીજા અન્ય દેવદેવીઓ તરફ જઈએ છીએ, તો પછી તેની અસર પેઢી દર પેઢી ચાલતી રહે છે. અને તે વાત આપણે 10મી કલમમાં જોઈએ છીએ કે તેના પછી આખી પેઢી ગુજરી ગઈ, બીજી પેઢી આવી, તેને ન હતી હોવાની ખબર, ન હતી ઇસ્રાયેલો માટે તેણે કરેલા ઉમદા કાર્યોની ખબર. આથી જ કરીને જ્યારે તેઓ વચનના દિવસમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રભુ આજ્ઞા આપે છે અને વારંવાર આજ્ઞા આપે છે કે તમે તમારા બાળકોને મારા નિયમ શીખવો. બહુ જરૂરી અને મહત્વની બાબત છે કે આપણે આપણા બાળકોને પ્રભુએ આપણા જીવનમાં શું કાર્ય કર્યું છે, પ્રભુ કોણ છે તેની ઓળખ આપે, ઓળખ આપીએ આપણે. અને ઓફકોર્સ આપણે તેમની એ આપણે એમને માહિતી આપી શકીએ છીએ, પ્રભુની ઓળખ આપી શકીએ છીએ, પણ પ્રભુને સ્વીકારવા એ નિર્ણય તો આપણા બાળક પર જ રહે છે જ્યારે તે સમજણા થાય અને એ નિર્ણય પોતે લઈ શકે ત્યારે. આવો આપણે આગળ વધીએ. આજે 11મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તેઓએ યહોવાની દ્રષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું અને અન્ય બાલ દેવની મૂર્તિઓ પૂજા કરવા લાગ્યા. હવે આ અહીંયા આ જે ભાષાંતર છે તેમાં ફક્ત બાલનું નામ આપ્યું છે, પણ જો તમે ઇંગ્લિશમાં વાંચો અને હું બીજું પણ ગુજરાતી વાંચવાનો પ્રયત્ન કરું છું, કદાચ ત્યાં બીજી જે દેવીનું નામ છે તે પણ આપ્યું હોય તો આપણે જોઈએ છે. તો અહીંયા જે બાલનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો એ બાલ એટલે કે એ જે આબોહવા છે તેનો દેવ તરીકે જે અન્ય પ્રજાઓ હતી તેને પૂછતા હતા કે જ્યારે તેમને વરસાદની જરૂર પડે કે કોઈ પણ જાતની જે આપણે નેચરલ ડિઝાસ્ટર કહીએ તે હોય, ત્યારે તેઓ તેની માટે તેઓ બાલની પૂજા કરતા હતા. ઇંગ્લિશમાં તમે જો તો અહીંયા ગાડી એસરાથનું નામ પણ, જે દેવીનું નામ પણ લખવામાં આવ્યું છે. મેં એક બે ગુજરાતી ટ્રાન્સલેશન જોયા પણ તેમાં એ લખવામાં આવ્યું નથી, મને ખબર નથી કેમ, પણ એ જે એસરાથ જે દેવી હતી જેના ઉપરથી આપણે જે ઈસ્ટર ઉજવીએ છીએ તેના નામ ઉપરથી ઈસ્ટર નામ પડ્યું છે. હું આશા રાખું છું કે તમે જાણતા હોય કે ઈસ્ટર અને નાતાલ આપણે જે ઉજવીએ છીએ તે એક વિધર્મી એ તહેવારો હતા, અને એની પણ અને આજે હું એ બાબત પર વધારે કહેવા માંગતો નથી, કારણ કે આપણે ઘણું બધું શીખવાનું છે જે આપણો વિષય છે તેના પરથી. પણ ફરી જો કોઈ વાર પ્રભુ સમય આપશે તો એ વિશે આપણે વાત કરીશું. આ જે એસરાથ દેવી હતી તે ફર્ટિલિટી ગોડેસ હતી, એટલે કે જેમને બાળક ના થતા હોય કે બાળકોને માટે તારે આ એસરાથ હતી તેને તેઓ પૂછતા હતા. તેથી જ જ્યારે ખાસ કરીને જો તમે અમેરિકામાં રહેતા હોય તો જ્યારે ઈસ્ટરનો સમય હોય, હું કદી ઈસ્ટર કહેતો નથી, આપણે જ્યારે કોઈને પણ હું વિશ કરું તો રેઝરેક્શન સન્ડે કહું છું, પણ તેથી જ કરીને જે રેબિટ એટલે કે સસલું અને ઈંડા તમને જે જોવા મળે છે એ બંને એ ગર્ભના નિશાનીરૂપ છે. તો આ બે દેવોની પાછળ યહૂદી લોકો પડ્યા હતા. હવે જ્યારે જ્યારે તેઓ મિસર દેશમાંથી અરણ્યામાંથી વચનના દેશમાં પ્રવેશવાના હતા ત્યારે જો તમે પૂર્ણ નિયમ તેનો 10મો અધ્યાય 10મો અથવા તો 11મા અધ્યાયમાં તમે વાંચો, બહુ અજાયબ જેવું છે, મારું એક બહુ જ બહુ મનપસંદનો એ તે વચન છે. ત્યાં લખવામાં આવ્યું છે, મૂસા દ્વારા કહેવામાં આવ્યું હતું ઇસ્રાયેલીઓને કે જે દેશમાં તમે જાઓ છો તે મિસર દેશ જેવો નથી, ત્યાં તમારે વરસાદની જરૂર પડવાની છે અને જે વરસાદની પાક માટેનો પહેલાંનો અને પછીનો જે વરસાદ છે એ બંને હું તમને આપીશ. આ પ્રભુનું યહોવા દેવનું તેમને તરફથી તેમની માટે વચન હતું. પણ હવે એ બધું ભૂલી જઈ અને આ બાળની પાછળ તેઓ વરસાદને માટે પૂજા કરવા લાગ્યા છે. એમ લખવામાં આવ્યું છે કે અન્ય બાળ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. આ પરિસ્થિતિ આવી ગઈ છે. મેં કીધું તે પ્રમાણે આ એક જે આત્મિક પતન છે તે તરફ તેનો અભ્યાસ આપણે કરી રહ્યા છે. 12મી કલમ આ પ્રમાણે કહે છે કે યહોવાએ કરેલી મદદને કારણે તેઓ મિસરમાંથી બહાર આવી ગયા પણ તેઓએ તેમના પિતૃઓને મદદ કરનાર દેવ યહોવાને છોડી દીધા અને તેમની આસપાસના દેવોની પૂજા કરવા લાગ્યા. અન્ય દેવોની પૂજા કરીને તેઓએ યહોવાને કોપ વધારી દીધો. આ વાત સમજવી આપણે બહુ જરૂર છે કે પ્રભુને તચી દીધા અને આ રીતે જ આ પ્રક્રિયા થાય છે. પહેલા આપણે પ્રભુએ શું આપણી માટે કર્યું છે તે ભૂલી જઈએ છીએ. આપણે આપણા પોતાના જીવનમાં એટલા અસ્તમસ્ત થઈ જઈએ છીએ કે પ્રભુને ભૂલી જઈએ છીએ, એક સામાન્ય ખ્રિસ્તી તરીકે જીવન જીવીએ છીએ. અને જ્યારે એ પ્રમાણે આપણે જીવન જીવતા હોઈએ છીએ ત્યારે અને નાના નાના જે સમાધાનો આપણા જીવનમાં આવે તે પરથી આપણે તે લઈને જેમ જેમ આપણે આગળ વધીએ ત્યારે પછી આપણે હવે યહોવાને છોડી દઈએ છીએ, આપણને કોઈ ફરક પડતો નથી, દેવને છોડી દઈએ છીએ આપણે. અને જ્યારે આપણે દેવને છોડી દઈએ છીએ તો પછી અન્ય જે દેવદેવીઓ છે તેને પૂજા કરવાનું બહુ સામાન્ય બની જાય છે. આજે કેવી રીતે તમે અન્ય દેવદેવીઓ તરફ આપણે આકર્ષાઈએ છીએ તે વિશે હું તમને શીખવી રહ્યો છું. એકદમ આપણે એક દિવસ સવારે ઊભા થઈને એમ નથી કહેતા કે ચાલો ભાઈ હવે હું આ દેવની પૂજા કરું. પહેલામાં પહેલાં આપણે થોડો વિશ્વાસ, આપણું જે આત્મિક જીવન છે, આપણે દરરોજ જે પ્રાર્થનામાં અને વચનમાં જે સમય કાઢવો જોઈએ તે કાઢતા નથી, ધીરે ધીરે પ્રભુથી આપણે દૂર જતા રહીએ છીએ. એવો સમય આવે છે કે આપણે ભૂલી જઈએ છીએ, એક રવિવાર મિસ કર્યો, બે રવિવાર કર્યા, એક દિવસ પ્રાર્થના ના કરી, બે દિવસ, અને તમે ફરીને જુઓ ને ત્યારે 2, 3, 4, 5 વર્ષ વીતી ગયા હોય ને આપણે પ્રભુ સાથે કોઈ સમય પસાર નથી કર્યો. અને પછી જ્યારે આપણે પ્રભુને ભૂલી જઈએ છીએ ત્યારે બીજા દેવદેવીઓ તરફ આપણે આકર્ષાઈએ છીએ. આપણને ફરક નથી સમજાતો. વેન યુ ફોરસેક ગાડ ત્યારે પછી અન્ય દેવદેવીઓ તરફ જવું એ આપણે બહુ સહેલું બની જાય છે. અને જ્યારે એ કરીએ છીએ ત્યારે અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે તેઓએ યહોવાને કોપને વધારી દીધો. આપણો દેવ, આપણા બાપ તો પ્રેમાળ છે, તેમના સ્વભાવમાં કોપ નથી. પણ જ્યારે આપણે અન્ય દેવદેવીઓ તરફ જઈએ ત્યારે તેમના કોપના લાયક બનીએ છીએ. એક વાત જે યહોવા દેવ ધિક્કારે છે અને એ તો અન્ય દેવદેવીઓની પૂજા કરવી. મૂર્તિ પૂજા એ યહોવાને નો કોપ સળગાવી દેશે. અને આપણે અહીંયા વાંચીએ તે પ્રમાણે 13મી કલમમાં લખવામાં આવ્યું છે કે તે લોકોએ યહોવાની ઉપાસના છોડીને બાળ દેવ અને આસ્તારોથ દેવોની પૂજા કરવા માંડી. અહીંયા લખવામાં આવ્યું છે આસ્તારોથ દેવોની પૂજા કરવામાં આવી. યહોવાના પ્રકોપ ઇસ્રાયેલો સામે ભભૂકી ઉઠ્યો અને તેણે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દીધા. જેઓ તેમને લૂંટતા રહ્યા તેણે તેમના આસપાસના શત્રુઓને હવાલે કરી દીધા અને ઇઝરાયેલીઓએ તેમની સામે ટકી શક્યા નહીં. પ્રભુએ વચન જે તેમને આપ્યું હતું તે લોકોએ ફોરફિટ કરી દીધું. એમણે પોતાના વર્તન દ્વારા એ આશીર્વાદ ગુમાવી બેઠા. અને જો હું તમારું પવિત્ર શાસ્ત્ર હોય તો મારી સાથે ખોલો પૂર્ણ નિયમ, તેનો 28મો અધ્યાય અને તેની 25મી અને 26મી કલમ આ પ્રમાણે કહે છે. અને આ પરિસ્થિતિ આપણે અહીંયા ન્યાયાધીશોના પુસ્તક તેનો 2 અધ્યાય ને આ 13થી 15મી કલમમાં જોઈ રહ્યા છે. તો પૂર્ણ નિયમ તેનો 28મો અધ્યાય 25મી કલમ આ પ્રમાણે કહે છે કે યહોવા તારા શત્રુઓની સામે તને માર ખવડાવશે, તું એક માર્ગે તેઓની સામે ધસી જશે ને 7 માર્ગે તેઓની સામેથી નાસી જઈશ, અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તું અહીંયાથી ત્યાં નાસાનાશ કરશે, અને તારી લાશ સર્વ ખેચર પક્ષીઓના તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે, અને તેઓને હાંકી મૂકનાર કોઈ નહીં હોય. જ્યારે તેઓએ પ્રભુના નિયમની અવગણના કરી પ્રભુથી દૂર જતા રહ્યા, અન્ય દેવદેવીઓ તરફ આકર્ષાયા, તેઓની પૂજા કરી, તેનું પરિણામ આપણે અહીંયા જોઈ રહ્યા છે કે શું છે. અને આ વાત પ્રભુએ તેઓને વચનના દેશમાં આવ્યા તે પહેલાં કીધી હતી. આની જ આગળ જો તમે 27મો અધ્યાય વાંચો તો ત્યાં જે આશીર્વાદ છે તે વિશે લખવામાં આવ્યું છે. અને આશીર્વાદ જે હતો ત્યાં આનાથી લગભગ એકદમ અલગ લખવામાં આવ્યું છે કે તારા શત્રુઓ 7 દિશાઓમાં દોડશે. ત્યારે અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓ આવશે, તમે ધસી જશે અને તમે 7 માર્ગે તેઓની સામેથી નાસી જશો. એકદમ જે વિરોધનું આશીર્વાદ છે એ આપણને 27મા અધ્યાયમાં જોવા મળે છે. પણ જ્યારે તેઓએ પ્રભુને તજી દીધા તેના પરિણામે અહીંયા આપણે જોઈએ છીએ કે યહોવાનો પ્રકોપ ઇઝરાયેલીઓની સામે ભભૂકી ઉઠ્યો અને તેણે તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા. હવે જે પૂર્ણ નિયમનો 27મો અને 28મો અધ્યાય છે તેમાં લગભગ 14 આશીર્વાદો લખવામાં આવ્યા છે, અને લગભગ 54 એટલે કે લગભગ 4 ગણા શ્રાપ લખવામાં આવ્યા છે. અને એવું નથી કે પ્રભુ શ્રાપ આપી રહ્યા છે. પ્રભુ તેઓ એમની આગળ અને આપણી આગળ પણ આ જ રીતે પવિત્ર શાસ્ત્ર દ્વારા આશીર્વાદો અને શ્રાપ મૂકે છે કે જો તમે આ પ્રમાણેનું જીવન જીવશો તો તેનું પરિણામ આવશે, અને જો તમે આ પ્રમાણે જીવશો તો તેના પરિણામ રૂપે આ થશે. હું અહીંયા કર્મની વાત નથી કરતો, કારમાં નથી કહેતો કે આપણે જેવું કરીએ એવું લણીએ, એ વાત અહીંયા નથી કરવામાં આવતી. પ્રભુ તેમને પહેલેથી શીખવે છે કે જો તમે, મેં તમને જે નિયમ આપ્યો છે આ પ્રમાણે રહેશો તો તમે આશીર્વાદ પામશો, નહીં રહો તો તમને આ શ્રાપ મળશે. અને જ્યારે તેઓ એ નિયમ પ્રમાણે ન ચાલ્યા તેનો પરિણામ રૂપે અહીંયા તેઓ જોઈએ છે કે તેઓ આજુબાજુના જે શત્રુઓ છે તેઓના હાથમાં સોંપાઈ ગયા છે. આગળ વાંચીએ તો 15મી કલમ કહે છે કે ઇસરાયેલી લોકો પોતાના શત્રુઓ સામે યુદ્ધ કરવા જતા ત્યારે યહોવાનો હાથ તેઓનું વિરોધ રહેતો. યહોવાએ તે લોકોને ચેતવણી આપી હતી અને પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે આ પ્રમાણે કરશે. પરિણામે ઇસરાયેલોએ ભારે આફતમાં આવી પડ્યા. જ્યારે તમે સતત પ્રભુને એમ કહો છો કે ભાઈ મારી કામમાં, મારા જીવનમાં દખલ ન કરશો, તો પછી પ્રભુ એક સમય આવશે કે કહેશે, ઓ સારું ભાઈ, તમને જે પસંદ પડે છે તે તમારે જીવન જીવો, પણ હું કોઈ રીતે આ તમારી વાતમાં દખલ કરીશ નહીં, કોઈ જાતની ચેતવણી તમને આપીશ નહીં. અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ રહેતો. એટલે આપણે વિચારીએ વાલાઓ, જ્યારે આપણે સતત પ્રભુને કયા કરીએ છીએ કે ભાઈ આ બીજું આ બધું તો બરાબર છે પણ મારા લગ્ન જીવનમાં બહુ દખલ ના કરશો, હું અહીંયા સંભાળી લઈશ, અથવા તો મારે કેવી રીતે મારા પૈસા વાપરવા, કેવી રીતે મારા પૈસાનું ઇન્વેસ્ટ કરવા, એ બાબતો એ મને બધું આવડે છે, હું એનો અભ્યાસ કરું છું, મારો મિત્ર પણ બહુ આમાં બહુ હોશિયાર છે, શેરબજારમાં કામ કરે છે, મને બધી સલાહ મળે છે, મારે આમાં યહોવાની જરૂર નથી. જ્યારે આપણે સતત એ કહ્યા કરીએ તો પ્રભુ કહેશે ઓકે, કંઈ વાંધો નહીં ભાઈ, તને જે સારું લાગે છે તે કર, પણ પછી તેનું પરિણામ તમારે ભોગવવું પડશે. આપણા દરેક નિર્ણયમાં, આપણા જીવનની દરેક નાનાથી નાનામાં નાની વાતથી તે મોટામાં મોટી વાત, આપણે વચન પ્રમાણે નિર્ણય લેવા તે બહુ જરૂરી છે. આગળ વધીએ તો 16મી કલમ કહે છે કે ત્યારબાદ યહોવાએ ઇસ્રાયલીઓ ઉપર ન્યાયાધીશો નિમ્યા અને તેઓએ તેમને શત્રુઓના હાથમાંથી ઉગારી લીધા, પણ તેમણે તે ન્યાયાધીશોનું પણ સાંભળ્યું નહીં. તેઓ દેવ પ્રત્યેની વફાદારી છોડી દઈને અન્ય દેવદેવીઓને માનવા લાગ્યા અને એમની પૂજા કરવા લાગ્યા. તેમના પિતૃઓ યહોવાની આજ્ઞા પ્રમાણે રહેતા હતા, પણ આ લોકોને આ ગમ્યું નહીં અને તેઓ યહોવાના હુકમો માનવાનું બંધ કરી દીધું. અહીંયા આપણે જોઈએ છીએ કે આપણો દેવ કેટલો માયાળુ, કેટલા દયાળુ છે. આ લોકોએ ભલે તેમને તરછોડી દીધા, પણ છતાં પણ પ્રભુએ ન્યાયાધીશોને ઊભા કર્યા કે જેનાથી તેઓ તેઓને શત્રુઓના હાથમાંથી ઉગારી શકે. અને આપણે જોઈશું, વિગતવાર આ જોઈશું, જ્યારે આપણે આવતા અધ્યાયથી જે ન્યાયાધીશો નિમવામાં આવ્યા હતા તેઓ વિશે શીખીશું કે પ્રભુએ કેવી અજાયબ રીતે તેઓનો ઉપયોગ કર્યો, તેઓને શત્રુઓના હાથોમાંથી છોડાવ્યા. પણ આ લોકો સતત અન્ય દેવદેવીઓને માનવા લાગ્યા અને પૂજા કરવા લાગ્યા. તેઓને પ્રભુની આજ્ઞાઓમાં કોઈ જાતનો રસ હતો નહીં. અહીંયા લખવામાં આવ્યું છે એ પ્રમાણે, પણ આ લોકોને આ ગમ્યું નહીં અને તેઓએ યહોવાના હુકમો માનવાનું બંધ કરી દીધું. આ જ વાત આપણે નીતિવચન તેનો 3 અધ્યાય અને 5 અને 6ની કલમમાં કહેવા લખવામાં આવ્યું છે કે ડુ નોટ લીન ઓન યોર ઓન અન્ડરસ્ટેન્ડિંગ. આપણે આપણી સમજણ પ્રમાણે ચાલવાની જરૂર નથી, આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલવાનું છે. એકનોલેજ હિમ, અને એમ કહ્યું છે કે આપણને આ કયા માર્ગ પર ચાલવાનું તે આપણને બતાવશે. પણ ઘણી વખત આપણે આપણી પોતાની જ બુદ્ધિ પ્રમાણે, આપણી પોતાની સમજણ પ્રમાણે ચાલવા માંગીએ છીએ, અને જ્યાં સુધી વિપત્તિ ના આવી પડે, આપણે એટલા બધા દબાણમાં ના આવી જઈએ ત્યાં સુધી આપણે પ્રભુને હાંક મારતા નથી. મેં તમને વાલાઓ કીધું હતું તે પ્રમાણે, જેમ જેમ આ પુસ્તકમાં આપણે આગળ વધીશું, આપણે જોઈશું કે આ જે પુસ્તક છે તે આપણને એક બહુ અજાયબ જાતની શીખ આપી જશે આપણા આત્મિક જીવનને માટે. કેવી રીતે આપણે જીવવું જોઈએ, કેવી રીતે આપણે પ્રભુની સાથે ચાલવું જોઈએ. 18મી કલમ આ પ્રમાણે કહે છે કે જ્યારે જ્યારે યહોવાએ તેમના પર કોઈ ન્યાયાધીશ નિમતા, ત્યારે તેઓ તેની સાથે રહેતા, તેણે તેઓની કાળજી લીધી અને તેમનું તેમના શત્રુઓથી રક્ષણ કર્યું. તેણે તેઓની ઉપર દયા બતાવવા આમ કર્યું, કારણ કે તેઓના શત્રુઓ દ્વારા તેમના ઉપર જુલમો અને અત્યાચારો થયા હતા. અજાયબ પ્રેમાળ, દયાળુ, માયાળુ આપણો દેવ. તે આપણી પર જે જુલમો અને અત્યાચારો થાય છે તે જોઈ શકતા નથી. ન્યાયાધીશના અવસાન પછી તેઓ યહોવાથી દૂર ફરી ગયા અને તે અને પોતાના પિત્રોની પણ વધારે ભ્રષ્ટ થઈ ગયા. તેઓ અન્ય દેવની પૂજા કરતા, તેમને પગે લાગતા, તેઓ પોતાના દુષ્ટ માર્ગમાંથી પાછા ફરવાનો ઇનકાર કરી દીધો. આ જે એક ચક્ર છે, અ સાયકલ, જેના વિશે આપણે શીખ્યા હતા કે પ્રભુ તેઓને જોવે છે, તેઓ ગુલામીમાં છે, એ ન્યાયાધીશને ઊભા કરે છે, તેમને છુટકારો અપાવડાવે છે, ફરીથી સમૃદ્ધિનો સમય હોય છે અને ફરીથી તેઓ અન્ય દેવદેવીઓ તરફ જાય છે અને ફરીથી તેઓ ગુલામીમાં આવી જાય છે. વાલાઓ, એ આપણી પોતાની જ મૂર્ખતા ઘણી સમસ્યાઓ આપણા જીવનમાં લાવે છે, આપણી પોતાની જ મૂર્ખતા. કારણ કે આપણે પ્રભુને ભૂલી જઈએ છીએ. જે વાત પ્રભુ આપણને શીખવે છે તે આપણે બહુ વહેલી રીતે ભૂલી જઈએ છીએ. જેવી રીતે કે મિસર દેશમાંથી જ્યારે તેઓને છુટકારો મળ્યો અને અરણ્યમાં, આપણે જ્યારે ગણનાનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય કે એમ તમે જ્યારે જોશો, ત્યાં તેઓ જે બબડાટ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મિસરમાં તો કેટલું બધું આપણે સારું હતું, આ ખાવાનું મળતું હતું ને, ડુંગળી હતી ને, આ હતું ને તે હતું, વાંચો વાલાઓ, બહુ અજાયબ જેવો અધ્યાય છે ગણનાનું પુસ્તક, તેનો 11મો અધ્યાય. એ અધ્યાયને શીખવો બહુ જરૂર, બહુ અજાયબ જેવો અધ્યાય છે. આપણે ભૂલી જઈએ છીએ વાલાઓ કે પાપમાં અને જ્યારે એવી ગુલામીમાં હોઈએ ત્યારે આપણી કેટલી ખરાબ અવસ્થા હોય છે. આપણી પોતાની જ મૂર્ખતા ઘણી બધી સમસ્યાઓ આપણા જીવનમાં લઈ આવે છે. પણ આપણે એટલા એ થઈ ગયા છે કે જે જે પાઠ આપણે શીખવો જોઈએ તે શીખતા નથી. આગળ આપણે જ્યારે વધીએ ત્યારે 20મી કલમ પ્રમાણે કહે છે, આથી ફરીથી યહોવાનો કોપ ઇસ્રાયલીઓ પર ભભૂકી ઉઠતો. તે કહેતા કે આ પ્રજા મેં તેમના પિતૃઓને પાડવા કહેલા કરારનો ભંગ કર્યો છે, મેં કરેલી આજ્ઞાઓનું પાલન તેમણે કર્યું નથી, તેથી યહોશુઆ મૃત્યુ પામ્યા. તે વખતે જે જે પ્રજાઓ જીતવાની બાકી હતી તેઓને હવે હું હાંકી કાઢીશ નહીં. અને એ રીતે ઇસ્રાયેલીઓ પોતાના પિતૃઓના પગલાંને અનુસરશે કે નહીં તેની હું કસોટી કરીશ. આ કલમ ફરીથી હું વાંચું છું વાલાઓ, સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા શું લખવામાં આવ્યું છે કે અને એ રીતે ઇસ્રાયેલીઓએ પોતાના પિતૃઓના પગલાંને અનુસરશે કે નહીં તેની હું કસોટી કરીશ. ઘણી વખત જે અમુક વાત અમુક સમસ્યા આપણા જીવનમાં છે તે પ્રભુ હાંકી કાઢતા નથી. અહીંયા લખવામાં આવ્યું છે 21ના કલમમાં અંતમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓને હવે હું હાંકી કાઢીશ નહીં. અને એ અમુક વાત અમુક લોકો પ્રભુ આપણા જીવનમાં મૂકી રાખે છે કેમ? આપણી કસોટી કરવા માટે, કે શું ખરેખર આપણે પ્રભુ પર વિશ્વાસ કરીશું કે નહીં. આ વાત સમજવી બહુ જરૂરી છે અને આપણે હમણાં 3જા અધ્યાયમાંની શરૂઆતમાં ફરીથી આ વાત કરવાના છે. એટલે આ કલમ યાદ રાખજો તમે કે અહીંયા પ્રભુ શું કરવા માંગે છે. અહીંયા એક પાસું આપ્યું છે, 3જા અધ્યાયમાં બીજું પાસું આપ્યું છે, પણ આ વાત સમજવી બહુ જરૂરી છે વાલાઓ. અને હું અમુક વખત આવી રીતે તેને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો તમે કોઈ ટાપુ ઉપર ફસાઈ ગયા હોય અને ત્યાં કોઈ નથી, ફક્ત તમે અને તમારી પત્ની હોય અથવા તો એક સ્ત્રી છે ત્યાં ગાડી, તમે બે જ જણા છો અને સમય વીતતો જાય છે અને તમને કોઈ આવશે એવી આશા મટી જાય છે અને તમારી વચ્ચે સંબંધ બંધાય છે, તમે પતિ અને પત્ની થાવ છો, તો શું ખરેખર એ સ્ત્રી તમને પસંદ કરે છે એ શું તમે જાણી શકો છો? પણ હવે એ જ વાત આપણે, હું આ પ્રમાણે કહીશ કે એ જ ટાપુ પર તમે છો, એક સ્ત્રી છે અને બીજો એક માણસ છે. હવે એ સ્ત્રીની પાસે પસંદગી છે અને એ છતાં પણ એ જો તમને પસંદ કરે તો તમને ખબર છે કે ખરેખર તેને તમારી તરફ લાગણી છે. અને એવું જ કંઈક અહીંયા આપણે જોઈ રહ્યા છે કે પ્રભુ અહીંયા આમ લખવામાં આવ્યું છે તે પ્રમાણે, પ્રજાઓ ને હું હાંકી કાઢીશ નહીં. અને એ રીતે કે શું ખરેખર તમે મને ચાહો છો, મને મારી ભક્તિ કરવા માંગો છો, એ કસોટીને માટે પ્રભુ અમુક પ્રલોભન મૂકી રાખે છે. અને આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે વાલાઓ. પાઉલને પણ શું કહેવામાં આવ્યું હતું જેને જ્યારે એ પ્રાર્થના કરતો હતો કે મારી મને આ સાજાપણું આપવા મળે, અને પ્રભુએ કીધું કે માય ગ્રેસ ઇઝ સફિશિયન્ટ ફોર યુ, મારી કૃપા તારી માટે બસ છે. ઘણી વખત અમુક એ માંદગી અમુક જે સમસ્યા છે તે આપણા જીવનમાં હોય છે કે આપણે સતત પ્રભુ તરફ જોઈ શકીએ, શું ખરેખર આપણે પ્રભુને જે માન ને મહિમા આપવાનું હોય તે આપીએ છીએ. આનો જે બીજો મુદ્દો છે તે આગળ હું તમને કહું છું. 23મી કલમ આ પ્રમાણે કહે છે કે તેથી યહોવાએ પ્રજાઓને પોતાની ભૂમિમાંથી હાંકી કાઢ્યા વિના તેમને ત્યાં રહેવા દીધા. તેણે તેમને યહોશુઆના હાથમાં પણ સોંપી દીધા નહોતા અને તેણે ઇસ્રાયેલીઓને તેઓનો નાશ કરવા દીધો નહીં. ત્રીજો અધ્યાય આપણે આગળ વધીએ. ત્રીજા અધ્યાયને પહેલી કલમ આ પ્રમાણે કહે છે, અને આ એ પ્રજાઓ છે જેને યહોવાએ ભૂમિમાંથી છોડી દીધી. તેણે આ મુજબ ઇસરાયેલના લોકોની પરીક્ષા કરવા કર્યું કે જેઓએ કનાનની ભૂમિમાં યુદ્ધોમાં ભાગ લીધો નહોતો. અહીંયા આપણને બીજો જે હેતુ છે આ પ્રજાઓનો તે જાણવા મળે છે, કે જે ઘણા બધા લોકો આ વચનના દેશમાં આવ્યા હતા તેઓએ કદી યુદ્ધનો અનુભવ કર્યો નહોતો. તેમને કદી તેમને યુદ્ધ કરવું પડ્યું હતું નહીં. જ્યારે અરણ્યમાં હતા ત્યારે પ્રભુએ તેમની સંભાળ લીધી, તેમની દરેક જે જરૂરિયાતો હતું તે પૂરી પાડી. અને હવે જ્યારે આ લોકો છે તે લોકો દ્વારા પ્રભુ તેઓને હવે યુદ્ધ શીખવવાના છે. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 28મી કલમ જે કહે છે તે અહીંયા લાગુ પડે છે, કે આ લોકોની અજ્ઞાનકિતાનો પણ પ્રભુ પોતાના કાર્યને માટે કામ કરશે, કે તેઓને યુદ્ધ માટે તૈયાર કરશે. અને આપણે જ્યારે જોઈએ કે જ્યારે ઈશ્વર યુદ્ધમાં ઉતરે છે, જ્યારે ઈશ્વર યુદ્ધમાં જાય છે ત્યારે તે ખરેખર સૌથી અણધાર્યા સૈનિકોની પસંદગી કરે છે, અને તેમને બહુ બહુ અસામાન્ય શસ્ત્રો આપે છે, અને તે વડે આપણે સૌથી અણધાર્યા પરિણામોનો અનુભવ કરીએ છીએ. અને એ વાત આપણે શીખીશું અહીંયા ગાડી. આગળ વાંચીએ તો બીજી કલમ આમ કહે છે કે આમ કરવા પાછળ યહોવાનો હેતુ ઇસ્રાયેલને એક પછી એક આવતી પેઢીઓને, અને ખાસ કરીને તો પ્રથમ જે લોકોને યુદ્ધનો અનુભવ નહોતો તેમની યુદ્ધની કળા શીખવવાનો હતો. એ પ્રજાઓ આ પ્રમાણે હતી: 5 પલિસ્તી રાજાઓ, બધા જ કનાનીઓ, સિદોનીઓ તથા બાલ હેરમોન પર્વતથી માંડીને લબો હમાત સુધી લાબનોનના પર્વતમાં વિસ્તારમાં વસતા હિવીઓ, આ પ્રજાઓ ઇસ્રાયેલની કસોટી માટે હતી. અને જોવા કે યહોવા જે આજ્ઞાઓ મૂસા મારફતે તેઓના પિતૃઓને આપી હતી તે ઇસ્રાયેલી નવી પેઢી પાડશે કે નહીં. આમ ઇસ્રાયેલીઓ, કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવીઓ અને યબુશીઓનો ભેગા રહેવા લાગ્યા. ઇસ્રાયેલીઓ તે લોકોની કન્યાઓને પત્નીઓ તરીકે સ્વીકાર કરવા માંડ્યો અને પોતાની કન્યાઓને બીજી પ્રજાઓના પુત્રોની સાથે પરણાવવા માંડી અને તેમના દેવોની પૂજા કરી. આત્મિક પતન. તેમને શું કહેવામાં આવ્યું હતું એ હું તમને યાદ દેવડાવવા માંગુ છું. આપણે નિર્ગમનનું પુસ્તક તેનો 34મો અધ્યાય અને તેની 15 અને 16 કલમ આ પ્રમાણે કહે છે કે એ દેશના વતનીઓ સાથે કોઈ કરાર કરવો નહીં તો તેઓ જ્યારે પોતાના દેવોને યજ્ઞ ચઢાવે ત્યારે કદાચ તમને બોલાવે અને તમે એ યજ્ઞ ખાઓ, કદાચ તમે તમારા પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવો અને એ કન્યાઓ વ્યભિચારની જેમ પોતાના દેવોની પૂજા કરે ત્યારે તમારા પુત્રોને પણ એ રસ્તે ચઢાવી દે અને પૂજા કરાવે, પછી તારા પુત્રો તેઓની પત્નીઓના દેવોની ઉપાસના કરીને મારી વિરુદ્ધ પાપ આચરશે. આગળ કશું કહું એ પહેલાં બીજી એક કલમ હું તમને આપવા માંગુ છું. પુણ્યમ તેનો 7મો અધ્યાયને પહેલી 4 કલમ આ પ્રમાણે કહે છે: તમે જે ભૂમિનો કબજો લેવા માટે જઈ રહ્યા છો ત્યાં તમને તમારા દેવ યહોવા લઈ જશે. કોણ લઈ જશે? યહોવા લઈ જશે. અને તમારે માટે અનેક પ્રજાઓને તે હાંકી કાઢશે, એટલે હિત્તીઓ, ગીગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવીઓ અને યબુશીઓ, આ 7 રાષ્ટ્રો તમારા કરતા મોટા અને શક્તિશાળી છે, પણ તેઓને હાંકી કાઢશે. તમારા દેવ યહોવાએ પ્રજાઓને તમારે હવાલે સોંપી દેશે અને તમે તેમનો પરાજય કરશો. તે વખતે તમારે તેમનો પૂર્ણ વિનાશ કરવો. આ જે હમણાં છેલ્લી 10-1 કલમ વાંચી આપણે બીજો અધ્યાય અને તેનો અંતનો જે વચનો હતા, અને હવે અહીંયા 3જા અધ્યાયમાં અને તેની પહેલી જે 5-6 કલમ આપણે વાંચી તેમાં જોયું કે આ જે વાત લખવામાં આવી હતી, પ્રભુએ તેમને વચન આપ્યું હતું કે હું હાંકી કાઢીશ, ભલે તેઓ તમારાથી વધારે શક્તિશાળી છે, પણ તેઓએ તેઓને હાંકી કાઢવાના બદલે જે ના કરવાનું હતું તે કર્યું. એટલે કે ઇન્ટર મેરેજ. તેઓને પોતાની કન્યાઓ આપી અને તેઓની કન્યા પોતાના દીકરાઓ માટે લઈ. આગળ શું લખ્યું છે જો હું વાંચું છું, પણ તેઓએ તેઓને હાંકી કાઢશે. તમારા દેવ યહોવાએ પ્રજાઓને તમારે હવાલે સોંપી દેશે અને તમે તેમનો પરાજય કરશો. તે વખતે તમારે તેમનો પૂર્ણ વિનાશ કરવો, તમારે તેમની સાથે દયા રાખવી નહીં કે કરાર કરવો નહીં. તમે તેઓની સાથે લગ્ન વ્યવહાર ન રાખો. તમારા પુત્રોને તેઓની પુત્રીઓ સાથે કે તમારી પુત્રીઓને તેઓના પુત્રો સાથે પરણાવશો નહીં, કારણ કે તે લોકો તમારા સંતાનોને યહોવાની પૂજા કરતા કરતા બીજે વાળશે અને તેઓ બીજા દેવદેવીઓને પ્રભુ જવાનું શરૂ કરશે. પછી યહોવા તમારા ઉપર રોષ ભરાશે અને સ્તવરે તમારો નાશ કરશે. નાશ થાય કે ના થાય કોના હાથમાં હતું? ઇસરાયલ લોકોના હાથમાં હતું. જો આજ્ઞા પાડી હતી, પાડી હોત તો તેમને કોઈ મુશ્કેલી હતી નહીં. આજે એ જ વાત મારી અને તમારી માટે છે. વાલાઓ, આપણે ચાલીએ ને પ્રભુના વચનો પ્રમાણે. પ્રભુએ જે પ્રમાણે કરી કીધું છે તે પ્રમાણે આપણે નિર્ણય લઈએ ને. પણ ના, આપણે તો આપણી પોતાની જ બુદ્ધિ પ્રમાણે, આપણી પોતાની સમજ પ્રમાણે આગળ વધવું છે. શું ખોટું છે? અમે તો વર્ષોથી સાથે રહીએ છીએ, અમારે તો વાટકી વ્યવહાર છે. એનો છોકરો અને મારી છોકરી તો એક સાથે ભણ્યા, બહુ સારા લોકો છે. હા, ખ્રિસ્તી નથી પણ બહુ સારા લોકો છે. અને હું નથી કહેતો, એવું નથી કહેતો કે નથી હોતા સારા લોકો, પણ પ્રભુએ આપણને વચનમાં ચેતવણી આપી છે અને એનું કારણ છે. વાલાઓ, અરે વાલાઓ, હું બીજા ધર્મની તો વાત છોડો, અમુક જે લોકો આપણા આપણી સાથે આપણી બેન્ચ પર બેઠા હોય છે, આપણા દેવળમાં એક જ બાંકડા ઉપર જે બેસીએ છે, તેઓને પણ પ્રભુએ ત્યાં છોડી મૂક્યા છે. અહીંયા આપણે વાંચ્યું તે પ્રમાણે, તમારી પરીક્ષા કરવાને માટે કે શું તમે આપણા દેવળમાં એક જ બાંકડા પર બેઠેલા શું તમે એ લોકોની વાતમાં આવી જઈને તમે પ્રભુને છોડી દેવાના છો? કારણ કે કોઈક થોડી ચુગલી કરે, કંઈક બાળક વિશે બોલે, કંઈક મંડળીમાં આપણે કાવા દાવા ચાલીએ તો કેવી રીતે બધા ગ્રુપ ભેગા થઈ જતા હોઈએ. એ એક જાતની પ્રભુની પરીક્ષા છે. વાલાઓ, એ દેવળમાં, એ દેવળના અમોરીઓ અને પરિઝીઓ અને હિતીઓ છે. એ સમયે જ્યારે આપણને કોઈ વાત એવી કરે જે પવિત્ર વચનની વિરુદ્ધ છે, ત્યારે આપણે તેની સામે એક સ્ટેન્સ લેવાનો છે. જો હું તમને આ પ્રમાણે સમજાવું, ભરવાડમાંથી રાજા થવું હોય તો સાઉલની જરૂર હોય છે. દાઉદ ભરવાડમાંથી રાજા થયો, પણ સતત સાઉલ તરફથી હેરાનગતિ હતી. પણ એ હેરાનગતિ શું થયું? તે પ્રભુ તરફ વધારે ને વધારે આકર્ષાયો, વધારે ને વધારે પ્રભુની સહાય શોધી. અને એ ભરવાડ રાજા થયો. અને એ વાત આપણે આ બીજા અધ્યાયના અંતમાં અને ત્રીજા અધ્યાયની શરૂઆતમાં શીખી રહ્યા છે કે ઘણી વખત જે અમુક જે લોકો હોય છે, કદાચ કોઈકની માટે કોઈક તમારી સાસુ કે સસરા કે વહુ, કદાચ કોઈક એવો સબ બીજો કોઈ આપણો રિલેટિવ છે, કદાચ કોઈક એવા મિત્ર છે, કોઈક આપણી સાથે જે કામ કરનાર છે તે છે, ઘણી વખત એ લોકો આપણને પ્રભુમાં વધારે મજબૂત કરે છે. તેઓની સતત ટીકાઓને લીધે, સતત તેઓ જે સતત આપણને જે હેરાનગતિ તેઓ કરે છે તેના લીધે. This is what I say in English, you know, that God made David and he used Goliath. ગોલિયાથની સામે તેની જે લડાઈ થઈ દાઉદની, ત્યારે બધાએ તેને, તે સમયે બધાને તેનો પરિચય થયો કે આ દાઉદ કોણ છે એનો પરાજય કરીને. ઓકે, સો હી યુઝિસ ગોલિયાથ ટુ મેક ડેવિડ. પણ ત્યાર પછી હી યુઝિસ સોલ સોલ સાઉલને ટુ મોલ્ડ હિમ, રાઈટ? વન ઇઝ ટુ મેક, ધી અધર ઇઝ ટુ મોલ્ડ. જે પરિપક્વ કરવો તેની માટે સમય લાગે છે, અને તેની માટે પ્રભુએ સાઉલનો ઉપયોગ કર્યો. અને ઘણા લોકો જે તમારા તમારા જીવનમાં છે, આ લઈને, આ માટે તેઓ છે કે તમે પ્રભુને વધારે ને વધારે વળગી રહો. અહીંયા આપણે જોયું તે પ્રમાણે આ લોકોએ, આ જે અન્ય પ્રજાઓ હતી તેઓની સાથે જેને જેને મના કરવામાં આવી હતી, તે પ્રમાણે તે પ્રમાણેના સંબંધ તેઓ લોકોએ બાંધ્યા. અને વાલાઓ, જો આપણે વિધર્મીની જેવી રીતે આપણે વર્તીશું તો પ્રભુ પણ આપણની સાથે વિધર્મી તરીકે જ વ્યવહાર કરશે. આ હું નથી કહેતો, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 18મો અધ્યાય અને તેની 25મી ને 26મી કલમ આ પ્રમાણે કહે છે કે હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે તેને તમે વિશ્વાસુ છો, જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે અને એને તમે એકનિષ્ઠ છો, જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો, પણ જેઓ હઠીલા છે તેઓની સામે સાથે હઠીલા દેખાશો. ઇફ યુ એક્ટ લાઇક અ પેગન, જો તમે વિધર્મીના જેવી રીતે તમારું જીવન જીવશો તો ગાડ વિલ ટ્રીટ યુ લાઇક અ પેગન. તો પ્રભુનો વ્યવહાર પણ તમારી સાથે એક વિધર્મી તરીકેનો હશે. હવે આગળ આપણે જે થોડો સમય છે એમાં ત્રણ ન્યાયાધીશો, પહેલા ત્રણ ન્યાયાધીશો જેમને જેમની નિમણૂક કરવામાં આવી હતી તેઓના વિશે શીખીશું. બહુ અજાયબ જેવો આપણને એક પાઠ છે આમાંથી શીખવાનો. આગળ વાંચીએ 7મી કલમ આ પ્રમાણે કહે છે કે આમ ઇસ્રાયેલીઓ દેવની દૃષ્ટિમાં દુષ્ટ પાપી થઈ ગયા, પોતાના દેવ યહોવાને છોડી બાલ દેવ અને એસ્ત્રોત ની પૂજા કરવા લાગ્યા. આથી ઇસ્રાયેલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઉઠ્યો. તેણે તેમને અરામ નાહરાઈમના રાજા, અરામ નાહરાઈમના રાજા એ જે નામ છે તેનો મતલબ જ એમ થાય છે કે બમણી વિકૃતતા, ડબલ વિકેડનેસ. આરામ નાહરાઈમના રાજા કુશાન રીસ આથ માઇના દ્વારા હરાવ્યા અને 8 વર્ષ સુધી તેઓએ તેમની ગુલામી કરી. ત્યાર પછી ઇસ્રાયેલીઓએ યહોવાને ઘા નાખી અને તેણે તેમને ઉગારવા માટે એક માણસ મોકલ્યો. એ કાલેમના નાના ભાઈ કનાઝનો દીકરો ઓથિનિયલ હતો. યહોવાનો આત્મા તેની સાથે હતો. યહોવાએ તેને શક્તિ આપી હતી અને તે ઇસ્રાયેલીઓનો ન્યાયાધીશ બન્યો. તેણે ઇસ્રાયેલીઓને યુદ્ધમાં દોર્યા અને અરામના રાજા કુશાનને હરાવવા માટે યહોવાએ તેની સહાય કરી. આમ એ ઓથિનિયલ કનાઝના પુત્રનું અવસાન થયું ત્યાં સુધી દેશમાં 40 વર્ષ શાંતિ રહી. આપણે આ ઓથિનિયલને મળ્યા હતા આગલા અધ્યાયમાં. આ જે યહોશુઆ હતો તેના ભાઈનો, માફ કરજો, જેની યહોશુઆની સાથે જે કાલેબ હતો તેના નાના ભાઈનો આ પુત્ર હતો. આપણે તેના વિશે શીખ્યા હતા. પ્રભુએ જોયું કે 8 વર્ષ સુધી તેઓ ગુલામીમાં હતા, 8 વર્ષ સુધી ગુલામીમાં હતા ત્યારે તેઓએ પ્રભુની આગળ વિલાપ કર્યો અને પ્રભુએ ઓથિનિયલને ઊભો કર્યો અને તેની દ્વારા તેઓને દુશ્મનના હાથમાંથી છોડાવ્યા. અને પછી આપણે જોઈએ છીએ તે પ્રમાણે 40 વર્ષ સુધી તેઓ શાંતિમાં રહ્યા. પણ વાલાઓ, જે ચક્ર છે એ યાદ રાખો, પ્રભુ છોડાવે છે શાંતિનો સમય. હવે શાંતિનો સમય છે એટલે શું થશે? ફરીથી તેઓ પાપમાં પડશે, અન્ય દેવદેવીઓની પાછળ જશે અને ફરીથી તેઓ ગુલામીમાં આવશે. અહીંયા ફરીથી યાદ દેવડાવું, જે ન્યાયાધીશ લખવામાં આવ્યું છે એટલે કે એ રાજા નહોતો, ખાલી તેઓને તેઓના હાથમાંથી છોડાવ્યો, જે દુશ્મનના હતા તેઓના હાથમાંથી છોડાવી અને એક આગેવાન તરીકે હતો, એ રાજા હતો નહીં. હવે આગળ વધીએ તો 12મી કલમમાં ફરી એક બીજા ન્યાયાધીશની આપણને ઓળખ મળે છે. એનું નામ છે એહુદ. ખબર નહીં તમારામાંથી કેટલા એ આ નામ પહેલાં સાંભળ્યું હશે, પણ બહુ અજાયબ જેવું તેની વાત છે. જો આગળ જોઈએ 12મી કલમ કહે છે, ત્યારબાદ ફરી એકવાર ઇસ્રાયેલીઓએ તેમના વર્તન દ્વારા યહોવા સામે પાપ કરવાનું શરૂ કર્યું. તેથી યહોવાએ મોઆબના રાજા એગ્લોનને શક્તિશાળી બનાવ્યો અને તેને ઇસરાયલીઓ સામે મોકલ્યો. એગ્લોન અમોનિયોને અને આમેલેકીઓને ભેગા કરીને ઇસરાયલીઓ પર હુમલો કર્યો અને યરીખો ખજૂરીઓનો પ્રદેશ જીતી લીધો. 18 વર્ષ પર્યંત ઇસરાયલીઓએ મોઆબના રાજા એગ્લોનના તાબામાં રહ્યા. આપણે પહેલાં આગળ શું વાંચ્યું? 8 વર્ષ સુધી ગુલામીમાં હતા. હવે આ વખતે આપણે શું વાંચીએ છીએ? 18 વર્ષ તેઓ ગુલામીમાં રહ્યા. પ્રશ્ન એ થાય છે કે ભાઈ આટલો સમય કેમ? કેમ એ લોકોએ બીજા જ વર્ષમાં એમના કીધું કે ભાઈ ચાલો આપણે ફરી પ્રભુને હાંક મારીએ અને પ્રભુ તરફ વળીએ, અને આપણો પ્રભુ તો માયાળુ ને દયાળુ છે. કેટલી વખત આપણે પણ આ પ્રમાણેનું જીવન જીવી રહ્યા છે? 8, 10, 15, 18 વર્ષ આગળ આપણે જોઈશું કે એનાથી 40 વર્ષ સુધી ગુલામીમાં આ લોકો જતા રહેશે, પણ પ્રભુને હાંક મારવાનું ભૂલી જઈએ છે. વાલાઓ, કયું એવો પાપ છે, કયો બોજાની નીચે તમે ગુલામી છો? આજે તમે પ્રભુને હાંક મારો, આપણો પ્રભુ દયાળુ માયાળુ છે, તે જરૂર તમને ઉત્તર આપશે અને તમે જે સમસ્યામાં છો તેમાંથી તમને છોડાવશે. શું તમે પ્રભુની તરફ ફરવાને તૈયાર છો? શું પસ્તાવો કરવાને માટે તમે તૈયાર છો? આપણે અહીંયા જોઈએ છે કે 18 વર્ષ સુધી ઇસરાયલીઓએ ગુલામીમાં કાઢ્યા, પણ તેઓએ પ્રભુને હાંક મારી નહીં. પણ જ્યારે મારી, ત્યારે જુઓ શું લખવામાં આવ્યું છે 15મી કલમમાં, કે ત્યારબાદ તેઓએ યહોવાને પોતાના બચાવનાર બચાવવા પોકાર કર્યો. તેથી યહોવાએ એક વ્યક્તિ બિન્યામિનના કુળ સમૂહના ગેરાના પુત્ર યહૂદને ઊભો કર્યો. તે ડાબોડી હતો. ઇસરાયલીઓએ તેને ખંડડી સાથે માઓબના રાજા એગ્લોન પાસે મોકલ્યો. યહૂદ પોતાને માટે દોઢ કુર લાંબી બેધારી તરવાર બનાવી અને પોતાની જમણી બાજુ કપડાં સાથે બાંધી દીધી. આઈ લવ બાઇબલ. અને અમુક જે આપણને ડિટેલ બાઇબલમાં લખવામાં આવી છે તે બહુ અજાયબ જેવી છે. અહીંયા જે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે ડાબોડી હતો, કેમ એ લખવામાં આવ્યું હશે? એક બે કલમ હું તમને આપું એટલે તમને યહૂદની ઓળખાણ મળે. અહીંયા લખવામાં આવ્યું છે કે તે બિન્યામિનના કુળનો હતો. અને જો આપણે આગળ જ્યારે 20મા અધ્યાયમાં જઈશું, એ ન્યાયાધીશોનું પુસ્તક તેનો 20મો અધ્યાય, તો 16મી કલમમાં આ લખવામાં આવ્યું છે આ બિન્યામિન જે પુત્રો છે તેઓને ને માટે, કે આ પસંદ કરેલા 700 સૈનિકોને ડાબા હાથે લડવાની તાલીમ આપવામાં આવી હતી અને તેઓએ નિશાન ચૂકાવ્યા વગર સારી રીતે નિશાન તાકીને ગોફણમાંથી પથ્થર ફેંકી શકતા હતા. આ જે બિન્યામિન કુળના પુત્રો હતા તેઓની પાસે આ આવડત હતી. આ બીજી બી એક જગ્યા હું તમને બતાવવા માંગુ છું. પહેલો કાળ વૃંતાન તેનો 12મો અધ્યાય અને બીજી કલમ આ પ્રમાણે કહે છે કે તેઓ તીરદાંજો હતા, એટલે કે બિન્યામિન પુત્રો, ને જમણે તથા ડાબે બંને હાથે ગોફણ થી ગોળા મારી શકતા હતા. તેઓ બિન્યામિનની સાઉલના ભાઈઓમાંના હતા. એટલે આ જ ડાબોડી હતો. ડાબોડી માણસ કાન થોડોક, આપણો ડાબો હાથ થોડોક નમળો હોય છે, પણ આ ખાસ વાત લખવામાં અહીંયા આવી છે કારણ કે જ્યારે આ સમયે તમે રાજાને મળવા જાઓ તો ત્યારે તમારી તપાસ કરવામાં આવતી હતી કે શું તમે કોઈ હથિયાર તો લઈને આવતા નથી. હવે આપણે અહીંયા જોયું તે પ્રમાણે કે તો એની તેના હાથમાં એક લાંબી બેધારી તલવાર લઈને જવાનો હતો. પણ આજની તારીખમાં જેવું છે તેવું જ તે સમયે પણ જે તપાસનારા હતા તેઓ આળસુ હતા. મોટે ભાગે કોઈ એવી હિંમત કરતું નહોતું કે હથિયાર લઈને રાજાને મળવા જાય. એટલે જ્યારે કોઈ પણ માણસ આવે તો જરા થોડીક તપાસ કરે, અને મોટાભાગના માણસો જમોણી હોય એટલે કે તેમની તલવાર એ ડાબી તરફ રાખે, એટલે એ તરફ વધારે તપાસતા હતા. હવે આ ડાબોડી હતો એટલે કે એની તલવાર જમણી તરફ હતી, અને આટલા માટે આ વાત ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે ડાબોડી હતો. અને તો એ આ તલવાર લઈને આ રાજાની પાસે જાય છે. 17મી કલમમાં શું લખવામાં આવ્યું છે કે ત્યારબાદ યહૂદે મોઆબના રાજા એગ્લોનને ખંડણી આપી. એગ્લોન શરીરે બહુ પુષ્ટ હતો. આ એક જ રાજા માટે એવું લખવામાં આવ્યું છે કે તે જાડો હતો. ઇંગ્લિશમાં તો એવું જ લખવામાં આવ્યું છે કે એ જાડો હતો, કે એ લખ્યું છે એ પ્રમાણે. એગ્લોન શરીરે બહુ પુષ્ટ હતો. ખંડણી અર્પણ આપી રહ્યા પછી એહૂદે ખંડણી ઉપાડી લાવનાર સાથીઓને પાછા મોકલી દીધા, પણ તે પોતે ગિલગાળની મૂર્તિઓ પાસે રાજા આગળ પાછો ફર્યો અને કહ્યું કે હે રાજા, મારે આપને એક ખાનગી સંદેશો આપવાનો છે. રાજાએ તેને ચૂપ રહેવાનો હુકમ કર્યો અને પોતાના બધા સેવકોને રાજાએ બહાર મોકલી દીધા. અને આગળ સમયના અભાવે હું બધું વાંચતો નથી, પણ 21મી કલમ કહે છે, અને એહૂદે પોતાના ડાબા હાથે જમણે પડખેથી ફરીથી જોયું તમે કે કયું વિગત આપણને આપવામાં આવી છે, કે ડાબે હાથે જમણે પડખેથી તરવાર ખેંચી કાઢી રાજાના પેટમાં ઊંડે સુધી હલાવી દીધી. તરવારના પાના પછી મૂઠ પણ અંદર ઉતરી ગઈ અને તેના ઉપર ચરબી ફરી વળી, કારણ કે એહૂદે તરવાર પાછી ખેંચી કાઢી ન હતી. અને આ રીતે પ્રભુએ ઇસરાયલ પુત્રોને, જે મોઆબી હતા, આ એગ્લોન જે રાજા હતો, તેની ગુલામીમાંથી છોડાવ્યા. અહીંયા આપણે ઓથેનિયલની માટે વાંચ્યું કે તેના પર પ્રભુનો આત્મા હતો. અહીંયા આપણે બેધારી તરવાર, આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ તો બેધારી તરવાર સાને કહેવામાં આવે છે? જ્યારે નવા કરારમાં આવીએ તો પ્રભુનો જે શબ્દ છે, પ્રભુના વચનને માટે કહેવામાં આવ્યું છે કે એ તો બેધારી તરવાર છે. હિબ્રુઓનો પત્ર અને તેનો 4 અધ્યાય. યાદ રાખજો વાલાઓ, આપણે આગળ વધીએ. આ બે વાત હવે આપણે જોઈએ છે કે સૈનિકોને એકદમ થાય છે કે ભાઈ શું થયું, રાજાને શું થયું, કંઈક સંભળાતું નથી. અને જ્યારે જાય છે ત્યારે જોવે છે કે તેને મારી નાખવામાં આવ્યો છે. આગળ આપણે જોઈએ છીએ કે આ એહૂદે જોયું કે રાજા મરી ગયો છે, રાજાની સાથે રાજાને જે પ્રમાણે તેણે મારી નાખ્યો, પછી તે લોકોને, ઇસરાયલીઓ પુત્રોને હાંક મારે છે. 28મી કલમ કહે છે કે તેણે તેઓને કહ્યું, મારી પાછળ આવો, કારણ યહોવાએ તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપી દીધા છે. કેવી રીતે આ એક દ્રઢતાથી કહી શકતો હતો? કારણ કે તેણે આગલોન રાજા ઉપર વિજય જે મેળવ્યો હતો, પ્રભુએ જે રીતે સહાયની કરી હતી, તે પરથી તે જાણતો હતો કે આ લોકોને પ્રભુએ અમારા હાથમાં સોંપી દીધા છે. અને આગળ જો તમે આગળની જે કલમો છે જે તમે તમારા સમયમાં વાંચી શકો છો, ત્યાં આપણે જોઈએ છીએ કે યુદ્ધ થયું અને ઇસરાયલ પુત્રો વિજયવંત થયા. પણ 30મી કલમ આ પ્રમાણે કહે છે, તે દિવસ મોઆબીઓએ ઇસરાયલોની આગળ નમવું પડ્યું, પછીના 80 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. કેટલા વર્ષ? 80 વર્ષ. ઓથેનિયલની પછી 40 વર્ષ શાંતિ રહી હતી, હવે 80 વર્ષ સુધી શાંતિ રહી. પણ આપણે જાણીએ છીએ કે શાંતિનો સમય નાના પછી શું થનાર છે. તેઓ ફરી પાછા પ્રભુથી દૂર જશે, અન્ય દેવદેવીઓ તરફ જશે અને ફરીથી પોતાને ગુલામીમાં જોશે. છેલ્લી કલમ, અને આ જે ન્યાયાધીશ છે તેના આખા પવિત્ર શાસ્ત્રમાં તેના વિશે એક જ કલમ લખવામાં આવી છે. એનું શું કાર્ય હશે શું નહીં આપણે જાણતા નથી, વિગત કોઈ આપવામાં આવી નથી. અનાથ પુત્ર તરીકે તેને ઓળખ આપવામાં આવે છે, પણ અહીંયા ખાલી એક જ કલમ લખવામાં આવી છે, પણ બહુ અજાયબ જેવું આપણને શિક્ષણ આપી જાય છે. એ કહે છે, એહૂદ પછી અનાથનો પુત્ર શામગાર ન્યાયાધીશ બન્યો. તેણે 600 ફિલિસ્તીઓને મારી નાખ્યા. તેણે ઇસરાયલ પ્રજાને ઉગારી હતી. આ સમયે લખવામાં આવ્યું નથી કે કેટલા સમય સુધી તેઓ ગુલામીમાં હતા, પણ અહીંયા એમ કહેવામાં આવે છે કે આ જે શામગાર, તેણે 600 ફિલિસ્તીઓને મારી નાખ્યા, એટલે કે તેઓ ફિલિસ્તીઓના ગુલામ હતા. ધીસ ઇઝ નોટ ધ સેમ એઝ પેલેસ્ટાઈન રાઇટ નાવ. ફિલિસ્તી આપ જે બાઇબલમાં લખવામાં આવ્યા છે એ તદ્દન જુદી પ્રજા છે, પણ તે વિશે મેં ઘણી વખત શિક્ષણ આપ્યું છે એટલે હું આગળ બોલીશ નહીં. પણ આ સમયે જ્યારે તેઓ ફિલિસ્તીઓના ગુલામીમાં હતા, ત્યારે આ શામગારે તેના હાથમાં જે હતું તે વડે 600 ફિલિસ્તીઓને મારી નાખ્યા. અહીંયા ગુજરાતીમાં તેનું વર્ણન નથી આપ્યું કે કયા હથિયારથી મારી નાખ્યા, પણ ઇંગ્લિશ બાઇબલમાં લખવામાં આવ્યું છે આક્સ ગોડ. આક્સ ગોડ એટલે કે એવું હથિયાર હતું, હથિયાર પણ હતું નહીં, પણ તમે જો ભરવાડ હોય, તમે જે જે બધા પશુઓ છે તેઓની સારે સંભાળ લેતા હોય ભરવાડ તરીકે, તો એક એવું હતું કે જે એક બાજુ અણીદાર હોય અને બીજી બાજુ એકદમ ફ્લેટ સપાટ એક લોખંડ હોય, એટલે કે જેના દ્વારા જો તમારા પગમાં માટી કે હોય તે તમે તેને સાફ કરી શકો, અને બીજો જે અણીદાર ભાગ હતો એ અણીદાર ભાગથી તમે પશુને જે બી જેની તમે સંભાળ લેતા હોય તેને જરા તમે એને ભોંકી શકો જેનાથી તે આગળ ચાલે. એટલે કે આ હથિયાર પણ હતું નહીં. એને લઈને એણે 600 પલિસ્તીઓને મારી નાખ્યા. હવે હું માનતો નથી કે એક સાથે એણે 600 પલિસ્તીનીઓને મારી નાખ્યા હશે, જેમ જેમ એને ચાન્સ મળ્યો હશે, મોકો મળ્યો હશે, તે પ્રમાણે તેણે કર્યું હશે. અને આ વાત માટે હું તમને એક કલમ આપવા માગું છું, પહેલો સમુએલ તેનો 13મો અધ્યાય અને 19મી કલમ આ પ્રમાણે કહે છે કે હવે ઇઝરાયલના આખા દેશમાં એક લુહાર મળતો ન હતો, કેમ કે પલિસ્તીઓ કહેતા હતા હિબ્રુઓ પોતાને માટે તરવાર કે ભાલા બનાવવા ન દે. એટલે કોઈ હથિયાર હતા જ નહીં, પણ જે એના હાથમાં હતું તેનો ઉપયોગ તેણે પ્રભુના લોકોને માટે, પ્રભુના કાર્યને માટે વાપર્યો. આજે પ્રશ્નવાળાઓ તમને હું કરવા માંગુ છું, શું તમારા હાથમાં શું છે? તમારા હાથમાં શું છે? પ્રભુના એક સેવક ઈએમ બાઉન્સ, કદાચ તમે તેમનું નામ સાંભળ્યું હશે, કે એમણે આ પ્રમાણે કીધું હતું કે ધ વર્લ્ડ ઇઝ લુકિંગ ફોર અ બેટર મેથડ. આપણે જે સમાજ છે, આપણે જે માણસો છે, તે એક નવી કોઈક શોધ કરવા માંગીએ છે. બટ ગાડ ઇઝ લુકિંગ ફોર બેટર મેન એન્ડ વિમેન હુ અન્ડરસ્ટેન્ડ ધ બેસિક ધ પાવર ઓફ ધ હોલી સ્પિરિટ. પ્રભુ એવા લોકોની શોધમાં છે કે જેઓ પ્રભુના પવિત્ર આત્મા દ્વારા મળતું સામર્થ્ય જાણતા હોય, પ્રભુનું સામર્થ્ય, પ્રભુનું ડાપણ, પ્રભુના દોરવણી પ્રમાણે ચાલનાર માણસની પ્રભુને શોધ છે. એ આ જે શામગાર છે તે શિક્ષણ આપણને તે આપે છે. શું છે તમારા હાથમાં વાલાઓ? ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ છે કે હું શું કરી શકું છું, મારી પાસે અનુભવ નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે આ નથી, ફલાણું નથી, ઢેકણું નથી, બધી બહુ જાત જાતના બહાના આપણે કાઢતા હોય. પણ આપણે જ્યાં છે અને આપણી પાસે જે છે તેનો ઉપયોગ પ્રભુના મહિમા માટે કરી શકીએ છીએ. અને જો આપણે પ્રભુના મહિમા માટે વપરાવા માંગીએ છીએ તો એ સામર્થ્ય આપણને પવિત્ર આત્મા દ્વારા પ્રભુ પૂરું પાડે છે. કદાચ તમને દાઉદનો એક જે સેવક હતો, અને માફ કરજો જે કદાચ મને ગુજરાતીમાં એનું નામ નથી, પણ શમાજ એનું નામ હતું, એને એક જ કામ સોંપવામાં આવ્યું હતું, એક જે બાર્લીનો જે પાક હતો ને એને સાચવવાનો. આખી રાત એની માટે લડ્યો કેટલા બધા લોકોની સામે. વાંચજો વાલાઓ, શું છે તમારા હાથમાં જેનો ઉપયોગ પ્રભુ કરી શકે છે? શું તમે પ્રભુને સોંપી દેવા માટે તૈયાર છો? જ્યાં છો તમે, આપણે તો દરેક જણને એમ છે કે ભાઈ મને તો કેવું કે માઇક આપો અને 5000 લોકો આપો, ફૂટબોલ ફિલ્ડમાં મીટિંગ કરો તો હું મારો ઉપયોગ થાય કોઈક રીતે. મૂસાના હાથમાં ભરવાડની લાકડી, દાઉદના હાથમાં એક ગોફણ. પ્રભુ આપણને વિજય આપી શકે છે. આ શામગારના હાથમાં આક્સ ગોડ, અને તે દ્વારા તેણે ઇસરાયલ પ્રજાને ઉગારી. 3 ન્યાયાધીશનું ઉદાહરણ આપવામાં આવે છે, અને તે દ્વારા આપણે 3 વસ્તુ હું તમને કહેવા માંગુ છું. આપણે જોયું કે ઓથેનિયલની પર પ્રભુનો આત્મા હતો, એહૂદની પાસે પ્રભુનું વચન હતું, અને શામગાર પાસે પ્રભુના પવિત્ર આત્માનું સામર્થ્ય હતું. જે પણ કાર્ય તમે કરો ઇન ધ સ્પિરિટ ઓફ ગાડ અપોન યુ, જો પવિત્ર આત્માથી ભરપૂર થઈને, અને જો પવિત્ર આત્મા તમારી ઉપર છે, પ્રભુનું વચન તમારી અંદર છે, અને એ વાત યાદ રાખી, અને જો પ્રભુના માટે તમે વપરાવા માટે આતુર છો, તો જે પણ જ્યાં પણ પ્રભુ તમને દોરી જશે, જે પણ સંજોગોમાં પ્રભુ તમને દોરી જશે, ત્યાં તમે ફળદ્રુપ થશો, તેમાં તમે વિજયવંત થશો. આ વાત તમે યાદ રાખો, કારણ કે જો પ્રભુએ તમને ત્યાં દોર્યા છે, પ્રભુનો આત્મા તમારી ઉપર છે, પ્રભુનું વચન તમારી સાથે છે, તો તમને કોઈ હરાવી શકે એવું છે નહીં. ધ પાવર ઓફ ધ સ્પિરિટ, શબ્દની બેધારી તલવાર, પ્રભુ સામગાર જેવા લોકોની શોધમાં છે. આ જે વાલાઓ આપણે બધા જ ફરિયાદ કરી શકીએ છીએ, આપણે બધા જ કહી શકીએ છીએ કે આ પાળક નથી કરતા, આ મંડળી આ નથી કરી રહી, ફલાણો આ નથી કરી રહ્યો, ઢેંકણો આ નથી કરી રહ્યો. પ્રભુએ તમને જ્યાં મૂક્યા છે, શું તમે ત્યાં પ્રભુને માટે વપરાવા તૈયાર છો? શું તમે પવિત્ર આત્માનું જે સામર્થ્ય છે તેને સમજો છો? શું તમે પ્રભુનો શબ્દ, પ્રભુનું જે વચન છે તે તમે જાણો છો? વાલાઓ, જો તમે, આપણે સંપૂર્ણ રીતે પ્રભુને સોંપાઈશું, તો પ્રભુ અજાયબ જેવી રીતે આપણો ઉપયોગ કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર મારા જીવતા અને જાગતા પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ. દરેક જે વ્યક્તિ આજે સાંભળનાર છે તેને તમારા હાથમાં સોંપું છું પ્રભુ. પ્રભુ, અમે જ્યાં છે ત્યાં તમે અમારો ઉપયોગ કરો પ્રભુ. અમારે જે હિંમત, જે બોલ્ડનેસની જરૂર છે પ્રભુ, તે આપો, કે અમે તમારા વચનો જ્યાં છે, જ્યાં પણ તમે અમે છીએ, ત્યાં અમારી આજુબાજુ જે લોકો છે તેઓની સાથે અમે શેર કરીએ પ્રભુ. કારણ કે પ્રભુ, પરાક્રમ તો તમારા વચનમાં છે પ્રભુ. અમારું સામર્થ્ય તે તો પવિત્ર આત્મા છે પ્રભુ. અમારો ઉપયોગ કરો. આ મારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં માંગીએ છીએ. તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.